તારીખ 30/10/1996 શ્રી સમયસાર ગાથા 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 141
ગાથાનો વિષય છે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી અથવા જીવને સ્વરૂપ જ્ઞાન હોય તો જ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન હોય તો કર્મ બંધાતું નથી કર્મ ઉત્પન્ન થતું નથી એટલે કર્મ બંધન થતું નથી એ ગાથાનો વિષય છે જ્ઞાન એટલે સ્વ પરનું જુદાપણું જાણવું તે અજ્ઞાન એટલે પરમા પોતાપણું જાણવું તે ઓર એટલે શું કે જ્યાં પોતે નથી જ્યાં પોતાનું અસ્તિત્વ નથી જ્યાં પોતાનું અસ્તિત્વ છે ત્યાં પોતાપણાનો અનુભવ કરવો તેનું નામ સ્વરૂપ જ્ઞાન અને જ્યાં પોતાનું અસ્તિત્વ નથી હયાતી નથી ત્યાં પોતાપણું થવું મારાપણું થવું તે અજ્ઞાન અજ્ઞાનથી જીવ કર્મ બાંધે છે અને જ્ઞાનથી જીવ કર્મ બાંધતો નથી ઉદય આવેલા કર્મ તો બધા જીવને ખરી જાય છે જ્ઞાની કે અજ્ઞાની સવાલ એટલો છે કે નવા કર્મ એ વખતે બાંધે કે ન બાંધે અજ્ઞાન હોય તો બાંધે અને જ્ઞાન હોય તો ન બાંધે જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો થકો અને પોતાને પણ પરરૂપ નહીં કરતો થકો એ તો નથી કરતો એ વાત આવે તો શું કરે છે કે પોતે જ્ઞાનમય થયો થકો પોતે પોતાને જ્ઞાનમયપણે અનુભવતો થકો પોતે પોતાને જ્ઞાનમયપણે અનુભવમાં લેતો થતો જ્ઞાન સ્વરૂપે અનુભવમાં પોતાને લે છે અને છે પણ જ્ઞાન સ્વરૂપે કર્મોનો અકર્તા પ્રતિભાસ છે પોતાને કર્મ બંધાતું નથી એવો સ્પષ્ટ અનુભવ કરે છે કે હું બંધાતો નથી હું જ્ઞાન સ્વરૂપે હોવાથી જ્ઞાન ભાવે રહું છું મારા જ્ઞાન સ્વરૂપનો હું અનુભવ કરું છું અને તેથી કોઈ પણ ઉદય પ્રસંગમાં હું બંધાતો નથી રોકાતો નથી પ્રતિબદ્ધપણાને પામતો નથી કેમ કે કોઈ પણ પ્રકારના કર્મ ઉદયના પ્રસંગે મને સ્પષ્ટ અનુભવ રહે છે કે મને આમાંથી કાંઈ લાગતું વળગતું નથી જે કાંઈ થઈ રહ્યું છે તે મારાથી બહાર થઈ રહ્યું છે એટલે મને કોઈ સંબંધ નથી એની સાથે મારો કોઈ સંબંધ નથી કર્મના ઉદય પ્રસંગ સાથે મારો કોઈ સંબંધ નથી જેમ રસ્તા ઉપર ચાલતા ટ્રાફિક સાથે આપણે કાંઈ સંબંધ નથી હજારો વાહનો ને માણસો આવે છે ને હજારો માણસો વાહનો જાય છે આમથી આવે ને આમ જાય આમથી આવે ને આમ જાય આપણે શું રસ્તા ઉપર દુકાન લઈને બેઠેલો એ જોવા રોકાતો નથી એને વેપારનો કામ કરી રાખે જોવા રોકાય તો વેપાર નો થાય ને વેપાર કરે તો જોવા ન રોકાય બરાબર છે, કેમ કે આખો દિવસ ટ્રાફિક ચાલતો હોય છે. દરેક ની દુકાન પાસેથી ચાલતો જ હોય છે ટ્રાફિક. આપણે કામ કરીએ કે ટ્રાફિક જોવા રોકાય એમ. જ્ઞાનમાં જેટલા કર્મ ઉદયના પ્રસંગો છે એ માત્ર જ્ઞેય રૂપે છે. મારો ઉદય છે એવી ઉપાધિ ગ્રહણ કરવા યોગ્ય નથી. ટ્રાફિક છે, કર્મનો ઉદય આવશે અને જશે, કોઈ ઉદય કાયમ રહેવાનો નથી. જીવ ભ્રાંતિથી અનિત્યતામાં નિત્યતા કલ્પે છે. એમ કે અત્યારે આયુષ્યથી જીવે છે તો જાણે મરવાનો નથી એમ સમજીને જીવે છે, તો અનિત્ય છે આ જીવન, તો આયુષ્ય વાળું જીવન તો અનિત્ય છે. એવી જ રીતે સાદો છે તો જાણે માંદો પડવાનો જ નથી એમ સમજીને હાલે છે. માંદો પડે એટલે જાણે અરે રે હું માંદો પડી ગયો, જાણે હાજો થવાનો જ નથી, દુઃખી થાય છે. એવા પ્રકારે કર્મ ઉદયની ઉપાધિ ગ્રહણ કરીને, મારો ઉદય છે એવી ઉપાધિ ગ્રહણ કરીને જીવ પરમાં સ્વપણું કરે છે અને દુઃખી થાય છે. જીવને કઈ થવાનું નથી, કઈ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. એક પ્રદેશ ઓછો થતો નથી કે એક ગુણ પણ ઓછો થતો નથી, એક પ્રદેશનો કોઈ અંશ પણ ઓછો થતો નથી ને એક ગુણનો કોઈ અંશ પણ ઓછો નથી. એમ નેમ અકબંધ આત્મસ્વરૂપ રહે છે. દુઃખી થાય છે એ કલ્પના કરી કરીને, ઉપાધિ કરી કરીને દુઃખી થાય છે, બીજું કાંઈ જ નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય યોગ આવી ગયા અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાપના યોગ પણ આવી ગયા, અને એ બધા પ્રસંગો ભજી ગયા. અત્યારે આ જીવને એનાથી કઈ વધઘટ થઈ હોય તો બતાવો. ઉત્કૃષ્ટ પુણ્ય યોગે કઈ વધી ગયું નથી, ઉત્કૃષ્ટ પાપ યોગે કઈ ઘટી ગયું. જીવ એવો ને એવો, એટલો ને એટલો, એવડો ને એવડો રહ્યો છે. મને થયું એની ઉપાધિથી દુઃખી થયો, બીજું કઈ નથી થયું. એ રીતે અજ્ઞાનથી અનંતકાળથી અનંત દુઃખ ભોગવે છે. અહીંયા જ્ઞાની થયો થકો હવે વાત છે. જ્યારે જીવ જ્ઞાની થાય છે ત્યારે એને એમ સ્પષ્ટ અનુભવ થાય છે કે હવે મારે કર્મની સાથે કાંઈ લેવા દેવા નથી. હવે આને સ્પષ્ટ જ્ઞાન કેવી રીતે છે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે કે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગલ પરિણામની અવસ્થા પૂદગલથી અભિન્ન છે, પરમાણુની અવસ્થા ઠંડી ગરમ છે એ પરમાણુ સાથે અભિન્ન છે, અને તેથી આત્માથી સદાને માટે હંમેશને માટે અત્યંત ભિન્ન છે. કેમ કે એ અવસ્થા આત્માને સ્પર્શતી નથી. આત્મા પરમાણુની અવસ્થાને સ્પર્શી શકતો નથી, પરમાણુની અવસ્થા આત્માને સ્પર્શતી નથી, અત્યંત ભિન્ને ભિન્ન રહે છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, ઠંડી ગરમીનો અનુભવ, એ અનુભવ જ્ઞાન છે તે આત્માથી અભિન્નપણાને લીધે. જે આત્મા ઠંડી ગરમીને જાણે છે અથવા આ ઠંડુ ગરમ છે એવો અનુભવ કરે છે, શું અનુભવ? આ ઠંડુ ગરમ છે, પોતે નહીં, જ્ઞાન ઠંડુ ગરમ નહીં. તે અનુભવ આત્માથી અભિન્ન છે, તેથી પૂદગલથી, ઠંડાપણા ગરમપણાથી, અત્યંત ભિન્ન છે, એ તો દ્રષ્ટાંત છે. તેવી જ રીતે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અનેક પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પુદ્ગળ પરિણામની અવસ્થા છે, કર્મ પુદ્ગળોની પ્રકૃતિની એ અવસ્થા છે. તે અવસ્થા પુદ્ગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. જેમ એક ઠંડા ગરમ પરમાણુ ભિન્ન છે, એવી જ રીતે કર્મના પરમાણુ પણ ભિન્ન છે. પૂરા નો કર્મના પરમાણુ છે, બહારના વાતાવરણમાં ઠંડા ગરમપણા છે, આ અંદર છે કર્મના પરમાણુ છે. રાગની પ્રકૃતિઓ, દ્વેષની પ્રકૃતિઓ, સાતા અસાતામાં સુખ દુઃખની પ્રકૃતિઓ, અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગળથી સદાય અત્યંત ભિન્ન છે. પોતાનો જ્ઞાનાનુભવ પુદ્ગળથી સદાય ભિન્ન છે, અને પુદ્ગળની અવસ્થાથી અનુભવ જ્ઞાન સદાય અત્યંત ભિન્ન છે. જ્ઞાન અને જ્ઞેય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે, આવા સ્વરૂપ જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય, ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, અને જ્ઞાનનો વિવેક કયો છે? શું ફરી છે કે જ્યારે જ્ઞાનને લીધે, યથાર્થ સ્વરૂપ જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષ સુખ દુઃખાદી એ પુદ્ગળ પરિણામની અવસ્થા, અને તેનો અનુભવ એટલે જ્ઞાનની અવસ્થા, એનો પરસ્પર વિશેષ જાણતો હોય એટલે પરસ્પર જુદાપણું જાણતો હોય, ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન ભિન્ન છે એવા વિવેકને લીધે, જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, તેમજ રાગદ્વેષ સુખ દુઃખ આદિ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે. જ્ઞાન ફીટીને, જ્ઞાન મટીને ફીટીને રાગદ્વેષ રૂપે ન થાય, એ સુખ દુઃખ રૂપે ન થાય. જ્ઞાન હંમેશા જ્ઞાન રૂપે રહે. એ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થતો. દુઃખ શું ફસા લીધી? પહેલા જે અજ્ઞાન આત્મા વડે પરિણમતો હતો, એવા અજ્ઞાન આત્મા વડે જરાય પરિણમતો નથી. જ્યારે તફાવત જાણે છે ત્યારે તે એવું અજ્ઞાન કરતો નથી એમને છે. જ્ઞાનને એટલે સ્વયંને, જ્ઞાનને એટલે સ્વયંને, પોતાને અભિન્નપણે અનુભવ કર્યા કરે છે સ્વસંવેદન રૂપે. જ્ઞાન પોતાને પોતાના સ્વસંવેદન રૂપે જ્ઞાનમયપણે અનુભવ કર્યા કરે છે અભિન્ન ભાવે. ત્યારે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો હતો, એ જ્ઞાનનું જ્ઞાનપણું છે. જ્ઞાન જ્ઞાનને વેદે, તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે, જ્ઞાનપણું છે. જ્ઞાન રાગને કે સુખ દુઃખાદીને વેદે કે ઠંડા ગરમપણાને વેદે, તે જ્ઞાનનું અજ્ઞાનત્વ છે. આટલો જ્ઞાન અને અજ્ઞાનનો સંક્ષેપ છે. એવું છે, પ્રેક્ટિસ જોઈએ, એવી પ્રેક્ટિસ જોઈએ, એવી પ્રેક્ટિસ કરવા માટે એનું બળ પણ જોઈએ. ખેંચાણ એવું છે કે સુખ બુદ્ધિએ કરીને અને આધાર બુદ્ધિએ કરીને ખેંચાણ છે. શું ખેંચાણ? શાનું છે? કે જ્યાં સુખની કલ્પના કરી ત્યાં પરિણામ ખેંચાવાના. કલ્પનાથી, મારાપણાની કલ્પનાથી. જે પ્રસંગ બાજુમાં, બાજુના ઘરમાં કે બાજુની દુકાનમાં થતો હોય એ જ પ્રસંગ તો આપણે કાંઈ લેવા દેવા કરી. દ્રષ્ટાંતિ સમજાય છે તો પ્રયોગ શું કરવો? આપણે કરતા નથી. પ્રયોગ કરવો હોય તો એ બહુ સરસ, રોજ કરવા જેવો પ્રયોગ છે. જે વસ્તુમાં કે જે વ્યક્તિમાં મારાપણું અનુભવ થતો હોય, મારાપણાનો અનુભવ થતો હોય, આ દીકરો છે એને મારો દીકરો મને દેખાય છે, આ દીકરો મને મારો દેખાય છે, રોજ એની સામે મારું અસ્તિત્વ તો અહીંયા છે નહીં. એ ઘડીક અહીંયા હોય છે, ઘડીક બારગામાં હોય છે, ઘડીક બજારમાં હોય છે, ઘડીક ઘરમાં હોય છે. હું તો કંઈ નહીં, હારે હારે જાતો નથી ક્યાંય. હા, મારું અસ્તિત્વ તો એનામાં છે નહીં, તો મને કેમ મારા પણ એમાં દેખાય છે? એટલી જ ઉંમરનો પડોશીનો છોકરો હોય છે, એમાં કેમ એમ થતો નથી? આમાં કેમ હું આ કલ્પના કરું છું? કર્મ સંયોગે એ ઘરમાં આવે છે, કર્મ પ્રસંગે એ ઘરમાં આવે છે, ઉદય પ્રસંગે આવે છે, જાય છે નહીં. એમ નથી 24 કલાક હારે જ રહીએ છે. અને લોકો જે વ્યવહાર ગણે છે કે ભાઈ આનો દીકરો ના આનો બાપ, એ પણ કર્મ પ્રસંગ છે. મારું અસ્તિત્વ તો છે નહીં, હું જ્ઞાનમય સ્વરૂપે આત્મા છું, જ્ઞાન સ્વરૂપે આત્મા છું. મારું અસ્તિત્વ મારા જ્ઞાન સ્વરૂપમાં છે, કેમ આમાં જોઉં છું? મારા પણ હું કેમ જોઉં છું? અને આપણે વાત થઈ તે બધી એટલું બધું નોર્મલ કરી નાખ્યું છે, અધોગતિનું કારણ છે. જીવ એટલો બધો દુઃખી થાય છે અધોગતિ માટે જેનો હિસાબ નથી, એને એટલું બધું હળવું કરી નાખ્યું છે કે જાણે કાંઈ અપરાધ જ કરતો નથી. અજ્ઞાનનો જે આ અપરાધ છે એ 4 ગતિના પરિભ્રમણનું કારણ છે, એને એટલો બધો હળવો કરી નાખ્યો છે. મારાપણાના સંબંધની કલ્પના કરીને ક્યાં ચાલ્યો જશે એનું કોઈ ઠેકાણું નથી, એ સાવ સામાન્ય કરી નાખ્યો. જરા ક્રોધ આવે તો એમના ગ્રહો તો બહુ મોટો, આપણે કસાય કરી નાખ્યું. ગુસ્સો આવે તો શું થાય મને, તો કસાય કરી નાખ્યો. પણ આવડું એ કસાયનો બાપ આવડું મોટું અજ્ઞાન કરી નાખ્યું એનું હું, એ કસાય તો એની પાસે કાંઈ નથી, તો ચારિત્રમોનો અપરાધ, આ દર્શનમોનો અપરાધ છે. અને એ દર્શનમોના પેટમાં બધા જ કસાયો પીડ્યા છે, અનંતા કસાયો પીડ્યા છે. કેટલા બધા એમાંથી જન્મવાના છે. જેવો દર્શનમાં કપાણો એટલે એ બધા નકામા થઈ ગયા, નિસત્વ થઈ ગયા, શક્તિ વગરના થઈ ગયા, પાંગળા લંગડા ઢૂલા થઈ ગયા, શક્તિ વગર આમ છે. પણ જીવને ચારિત્ર મૂળના સ્થૂળ દેશો દોષો દેખાય છે. કોઈ માંસ ખાતો હોય, હે, જૈન થઈને માંસ ખાય છે, કેવું લાગે? હે, રાત્રિ ભોજન જૈન ન કરે એના બદલે માંસ ખાય છે, કેવડો મોટો અપરાધ લાગે? પણ આ અજ્ઞાનમાં આનંદ તો માણસ ખાશે એનું શું, જે અજ્ઞાન ભાવ છે એમાં કઈ બાકી રાખવાનું નથી, એનાથી અનંત ગુણો અપરાધ છે. હાવ હળવું કરીને હાલે છે. એમાં મારા દીકરાને હું વાલો કરું એમાં એમાં ખોટું હું એમ કે, મારો દીકરો મને વાલો લાગે એમાં હું ખોટું? કર્મો ને વાલા કર્યા તો અધોગતિ વાલી થઈ જશે. કેવી વિચિત્રતા છે, એ જ માણસ મર્યા પછી એ જ ઘરમાં કોઈ પણ કર્મ ના ઉદય પાછો આવે હળ હળ કરીને કાઢે. પેલા ને જાતિ સ્મરણ જ્ઞાન થયું ને એમ કે હું ભાઈ તમારા ઘરમાં વાલામાં વાલો જે તમારો મેમ્બર બધાને બહુ પ્રિય હતો એવો હું છું, તો અમને ભાવ નથી આવતો. હશે કદાચ, પણ હવે અમને ભાવ નથી આવતો તમને જોઈને, શું કરો? ન આવે, કેમ કે ઉદય છૂટી ગયો. ઉદય છૂટી ગયો એટલે ભાવ નહીં આવે. પૂરું તો ઉદય ને વસ ઉદય ભાવ હતો એટલે આવતો હતો બધા, ઉદય ફરી ગયો તો ભાવ નહીં આવે. એ નહીં વ્યક્તિ હોય નહીં ભાવ આવે. ઘણા ને ઉદય ફરી જાય છે તો નથી છૂટા પડી જતા. ભાઈઓ ભાઈઓ હોય, મા બાપ હોય, પતિ પત્ની હોય, છૂટા નથી પડી જતા. અમારે કાંઈ લેવા દેવા નથી, એનું એ જાણે અમે અમારું થઈ જાય છે. ઉદય પૂરો થઈ ગયો, વાત ખતમ. એ નહીં ભાવમાં એવું બને. ભાવાંતરે તો ઉદય રહેતો જ નથી કોઈને. અન્ય ભાવમાં જાય તો ઉદય રહેતો જ નથી. એના ભાવમાં થોડા ઘણા દાખલા જોવામાં આવે છે કે નથી જોવામાં આવે, કે વર્ષોથી હારે રહ્યા હોય, સંબંધ પૂરો થયો એટલે ફિનિશ, ઉદય પૂરો થયો એટલે કાંઈ લેવા કે લેવા. પ્રયોગ કરો, આપણે નીકળવા માટે તો પ્રયોગ જ કરો. પ્રયોગ કરો, રોજ પ્રયોગ કરો. અમે રાખીને જેમાં પોતાપણું લાગતું હોય વાસ્તુ હામે રાખીને પ્રયોગ કરો. અમારે ખબર નહીં પડે તમે પ્રયોગ કરો છો, કે આ સંબંધ છોડવાનો પ્રયોગ કરે છે એને નહીં ખબર પડે. પણ તમે જો પ્રેક્ટિસ કરશો તમારો આત્મા ફરી જશે. તમારો આત્મા ફરી જશે એટલે એના નિમિત્તે થતું તમને દુઃખ નહીં થાય, ફાયદો એ છે મોટા મોટો. એના નિમિત્તે જે અશાંતિ થતી હતી અશાંતિ તમારી છૂટી જશે, મોટો ફાયદો આ છે. એવી જ રીતે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે જરાય નહીં પરિણમતો થતો, અજ્ઞાન ભાવે જરાય નહીં પરિણમતો થતો, જ્ઞાનનું જ્ઞાનપણું પ્રગટ કરતો થતો, અને પોતે જ્ઞાનમય થયો થતો, જ્ઞાનમય પોતાને અનુભવતો થતો, થયો થતો એટલે અનુભવતો થતો. આ હું ફક્ત રાગને કે રાગ દ્વેષને કે સુખ દુઃખને જાણું છું એમ કારે વાત નથી હતી, કે પીડાને જાણું છું, પીડાને ભોગવતો નથી. શરીરમાં રોગની પીડા થાય તો એને હું જાણું છું, ભોગવતો નથી. એમ દૂર રહીને જાણશે. પીડા પણ કર્મ ઉદયનો પ્રસંગ છે, એમ બીજા બધા પણ કર્મ ઉદયનો પ્રસંગ છે. એને ભિન્ન રહીને જાણશે. હે પીડા તો પીડા છે, પીડા કઈ જ્ઞાન થોડી છે. એમાં એવું છે કે એ પીડામાં તન્મયપણું થવાને લીધે પીડાનું દુઃખ છે. પીડામાં તન્મયપણું થવાને લીધે પીડાનું દુઃખ છે. નથી રોકી શકતો, પોતે પોતે જ્ઞાનમયપણું કરતો નથી એટલે પોતાને રોકી શકતો નથી. તન્મયપણું કરવામાં પોતે પોતાની જાતને રોકી શકતો નથી. જો જ્ઞાનમાં તન્મયપણું કરે તો પીડાને દૂર રહીને જાણે અને પીડાનું દુઃખ ન થાય. પીડા જણાય ખરી પણ પીડાનું દુઃખ ન થાય. નહીંતર પીડાનું દુઃખ અનિવાર્યપણે ભોગવવું પડે, ન ઈચ્છતો હોવા છતાં પણ. કેમ કે મને થાય છે એવો જે મિથ્યા અનુભવ એને દુઃખી કરે છે, જીવને દુઃખી કરે છે. પીડા પીડા મારી જાય, જ્ઞાન જ્ઞાન મારી જાય. પીડા શરીરમાં થાય છે એમ જણાય, પીડા મારા જ્ઞાનમાં એટલે મારામાં થતી નથી એમ જણાય. ના, પીડા જણાય ખરી, પણ પીડા પીડામાં થતી હતી, મારામાં આમથી થતી નહોતી. એ તો કલ્પના જ કરી હતી. પીડા પીડામાં રહીએ, મારામાં નથી એવો જે સ્પષ્ટ અનુભવ એ પીડાનું દુઃખ ઊભું ન કરે. હા, જીવને મતલબ સુખ દુઃખથી છે, પીડા વગર પીડાથી નથી. જીવને પ્રયોજન છે એ સુખ દુઃખથી છે, પીડા હો કે ન હો, મતલબ તો સુખ દુઃખથી છે. બરાબર છે. બીજો દાખલો આપીએ કે એક માણસ ખૂબ પીડા થાય છે, અસહ્ય પીડા થાય છે, એમાં 25 વર્ષથી ગુમ થયેલો છોકરો ઓચિંતો ઘરમાં ઘરે આવી ચડે છે. જેના માટે ખૂબ દુઃખી થયો હોય, ખાવું પીવું ને ઊંઘ હરામ થઈ ગઈ હોય, એવો એકનો એક એકલોટો એ છોકરો ઓચિંતો આવી ચડે એટલે આમ તો એને ક્યાંય શક્તિ શરીરમાં ન હોય તો દોડીને ભેટે, અરે દીકરા તું ક્યાં હતો આટલા વર્ષ, ક્યાં ગઈ પીડા? પીડા નહોતી એ વખતે, મટી ગઈ રોગ, મટી ગયો હતો. હે, રોગનું દુઃખ છે એ વખતે એને, કે છોકરો આવ્યો એનું સુખ છે? હે, પીડા ભૂલી ગયું કે નહીં? પીડા વહી નથી ગઈ, પીડાનું દુઃખે નથી યોગ્ય, પણ ઉપયોગ પલટો માર્યો, ઉપયોગે પલટો માર્યો. તો જો એ પણ એક કસાય છે, જે દીકરાને એ ભેટ્યો એ પણ એક કસાય છે, સુખની કલ્પના છે. હવે જો એક કસાય બીજા પીડાને ભૂલાવી દેતો હોય તો અકસાય એવો જે જ્ઞાન સ્વભાવ, સુખમય એવો જે જ્ઞાન સ્વભાવ, શાંત સ્વભાવ, એમાં તન્મય થાય તો પીડાનું દુઃખ ન થાય, એમાં શું મોટી વાત છે? કાંઈ આશ્ચર્યકારી વાત નથી, કાંઈ આશ્ચર્યકારી વાત નથી. ફક્ત જીવને એ રસ્તે જવા માટે રસ લઈને સુખનો ઉપાય હોવાથી, સુખ શાંતિનો ઉપાય હોવાથી રસ લઈને એ માર્ગે ચડવું જોઈએ, એ ઉપાયને આદરવો જોઈએ, કેળવવો જોઈએ અને પ્રાપ્ત કરવો જોઈએ. બીજું કાંઈ લેવા દેવાનું છે અંદર ને અંદર પરિણામને કેળવવાના છે, બીજું કાંઈ નથી. વસ્તુ ત્યાં ત્યાં પડી છે. જે કાંઈ કર્મના પ્રસંગો છે એ બધું ત્યાં ત્યાં એમને ભલે રહ્યું. આપણે કોઈને હલાવવું નથી, કાંઈ ગ્રહણ ત્યાગમાં જવું નથી. અંદરથી અભિપ્રાયને પલટો મારી અને પરિણામને કેળવવાના છે, આટલું જ કામ, બીજું કાંઈ નથી. હા, પોતાના સ્વરૂપનો પ્રેમ, પોતાની સુખ શાંતિ સ્વરૂપનો પ્રેમ થવો, એનું આકર્ષણ થવું. અંદર સુખનો ભંડાર છે, સુખનો સાગર છે, અનંત અનંત બેહદ અસીમ સુખનો સાગર છે, અસીમ શાંતિનો સાગર છે, એનું આકર્ષણ થાય. પછી કઈ જરૂર નથી. સુખ શાંતિ ને કોણ નો ઈચ્છે? જ્ઞાન પોતે સુખ શાંતિ ને સ્વરૂપે છે. જ્ઞાનમાં ક્યાં કસાય છે? જ્ઞાન તો માત્ર જ્ઞાન સ્વરૂપે છે, પોતે જ શાંત સ્વરૂપે છે, પોતે જ સુખ સ્વરૂપે છે. આ હું રાગને જાણું છું. રાગી તો પૂતગળ છે, રાગી તો પૂતગળ છે. હું રાગી નથી, હું જ્ઞાન સ્વરૂપી છું. ઇત્યાદિ વિધિથી, એ પ્રકારની કાર્ય પદ્ધતિથી, વિધિ એટલે કાર્ય પદ્ધતિ, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસ. કેવા છે રાગાદિ કર્મો? જ્ઞાનથી વિરુદ્ધ, આત્માથી વિરુદ્ધ. એનાથી હું બંધાતો નથી એવો અનુભવ કરે છે અને અકર્તા પ્રતિભાસે છે. હું હવે કર્મને બાંધતો નથી, કર્મને કરતો નથી, હવે હું સંસારમાં પરિભ્રમણ કરવાનો નથી. પીડાનું વેદન પરમાણુની પર્યાય છે અને પરમાણુને ખબર નથી વેદનને. સાતા વેદની કે અસાતા વેદની એ પરમાણુની પર્યાય છે. શરીરની અવસ્થા હોય તો એ પરમાણુની પર્યાય છે. કર્મ પરમાણુની પર્યાય આપણને ઇન્દ્રિય જ્ઞાનથી નથી જણાતી, પણ શરીરની સાતા અસાતા તો ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે. તો એ પરમાણુની પર્યાય છે, જીવની પર્યાય નથી, જ્ઞાનની પર્યાય નથી. જ્ઞાન ભિન્ન છે, આત્માથી અભિન્ન છે. જે શરીરની રોગાદી અવસ્થા છે એ પરમાણુની પર્યાય છે અને શરીરથી અભિન્ન છે, અને એ બંને એકબીજાથી અત્યંત ભિન્ન છે. એ જેમ છે એમ અનુભવ કરવો છે. જ્ઞાનના અનુભવથી જ્ઞાન અભિન્ન છે, જ્ઞાનના અનુભવથી જ્ઞાન ભિન્ન છે કે નહીં? જો જ્ઞાનના અનુભવથી જ્ઞાન અભિન્ન છે, એવી રીતે પોતાને પોતાના અભિન્ન જ્ઞાનનો અભિન્નપણે અનુભવ થાય તો અસાતાની પરમાણુની પર્યાયનો ભિન્નપણે અનુભવ થઈ જશે ઓટોમેટિક. જ્યાં સુધી પોતે પોતાના જ્ઞાનનો અભિન્નપણે અનુભવ નહીં કરે ત્યાં સુધી અનાદિથી જે પરિસ્થિતિ છે પરિણમવાની, એ અસાતા આદિ પરમાણુનો અભિન્નપણે અનુભવ કરશે. અભિન્નતા સાધી શકતો નથી ને થઈ શકતો નથી તો પણ, એટલે એને મિથ્યા અનુભવ કીધો છે. જ્ઞાનીઓએ તેને મિથ્યા અનુભવ કહ્યો છે, એને અધ્યાસ કહ્યો છે. જીવ જ્ઞાનનો અભિન્નપણે અનુભવ કરે, જ્ઞાનમયપણે, તો પરમાણુનો ભિન્નપણે અનુભવ થશે. કેવી વ્યવસ્થા હોય? બહુ પૃથક્કરણ કરવું હોય તો આ રીતે છે કે જે કાંઈ પરમાણુની અવસ્થા છે એનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે. જ્ઞાનમાં એ પરમાણુની અવસ્થા આવતી નથી. જેમ અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ પડતા અરીસો ઊનો થતો નથી, એવો જ હું જ્ઞાન અરીસો છું, જ્ઞાન દર્પણ છું. અને જ્ઞાન દર્પણને પોતાપણે અનુભવ કરે ત્યારે એ પ્રતિબિંબ પ્રતિબિંબ રૂપે છે ને બિંબ રૂપે નથી, એવો સ્પષ્ટ અનુભવ થશે. ત્યાં ઉપર છેલ્લો જ્ઞાનમાં એક આકૃતિ ઊભી થાય છે. ખરેખર જ્ઞાની સાથે મારા જ્ઞાનને કાંઈ સંબંધ નથી. એવો જે અનુભવ છે એ જ્ઞાનથી ભિન્નપણાના સ્પષ્ટ અનુભવમાં રહેશે. જ્યાં જ્ઞાનથી સ્પષ્ટ ભિન્નપણું રહ્યું એટલે જ્ઞાનની ઉપાધિ તમને ગઈ, ઉપાધિનું દુઃખ ગયું. આ એક જ સુખી થવાનો ઉપાય છે, દુઃખ મટાડવાનો. કોઈ પણ હાલતમાં, કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખી ન થવું હોય અને સુખી થવું હોય તો આ એક જ ઉપાય છે. અંતર અવલોકનથી જ્ઞાન જ્ઞાનને પોતાને જોવે, ત્યાં પોતાથી અભિન્નપણું અને જ્ઞેયથી ભિન્નપણું પ્રતિભાસ ગયું બધું. હા, પછી સુખ થાય એટલે તો આકર્ષણ થાય, શાંતિ રહે એટલે આકર્ષણ થાય. શાંતિ સુખ શાંતિનું આકર્ષણ થાય એટલે સ્વાભાવિક છે, કેમ કે જીવનો સ્વભાવ છે સુખ શાંતિ. સુખ શાંતિ પણ એને ચાહે એવો જીવનો સ્વભાવ છે. સુખ શાંતિને કયો જીવ ન ચાહે, સવાલ જ. ઠંડી ગરમીની અવસ્થા છે એમ સાતાની પણ અવસ્થા છે. હા, એ અવસ્થા છે. આ લોહી છે એ તંદુરસ્ત છે. હવે એમાં સેપ્ટિક થાય છે એટલે ગુંગડું થાય છે. ડાક્ટર શું કહે છે? હવે એમાં પરુ થયું, પાસ થયું અથવા પરુ થયું કહે છે. આપણે પૂછીએ ડાક્ટર સાહેબ શેમાંથી થયું, તો કે તમારે લોહીમાંથી થયું. શેમાંથી થયું? કે તમારા લોહીની વિકૃત અવસ્થા, એનું નામ પરુ. તો એ અસાતા થઈ પરુ થયું એટલે તમને પીડા શરૂ થઈ. જ્યાં પરુ શરીરના કોઈ પણ ભાગમાં સેપ્ટિક થયું એટલે તમને પીડા શરૂ થઈ, એ અસાતાની અવસ્થા છે. લોહી છે, નોર્મલ જે લોહી છે તંદુરસ્ત, એ સાતાની અવસ્થા નથી. એ અસાતાની અવસ્થાને જ્ઞાન નથી, એ અસાતાની અવસ્થામાં જ્ઞાન. એમાંય જ્ઞાન નથી ને એને જ્ઞાન નથી. જ્ઞાન જ્ઞાન ને છે, જ્ઞાન જ્ઞાનમાં છે, અને બે અત્યંત છે. ભૂતગળમાં તો અનંતા ગુણ છે, એમાં સાતા અસાતા છે. આઠ તો સ્પર્શની પર્યાયો છે, હલકી ભારે ઠંડી ગરમ વાળી ખરબચડી એ વગેરે, આઠ તો સ્પર્શ ગુણની અવસ્થા છે. પછી બે ગંધગુણની છે, સુગંધ અને દુર્ગંધ. બે અવાજની અવસ્થા છે, સુસ્વર અને દુસ્વર. એવી રીતે અને અનંત ગુણોની અનંત અવસ્થાઓ છે. રૂપરસ ગંધ વર્ણ શબ્દ એ પાંચ તો મુખ્ય ગુણ છે, બાકી એવા અનંતા ગુણ છે. ભાવાર્થ, જ્યારે આત્મા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે, અર્થાત જેમ શીત ઉષ્ણ પણ પૂતગળની અવસ્થા છે, તેમ રાગ દ્વેષાદી પણ પૂતગળની અવસ્થા છે, કર્મના પરમાણુની પ્રકૃતિ છે, એવું ભેદ જ્ઞાન થાય ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પૂતગળને જ્ઞેય જાણે, ભિન્ન જાણે, અને એમ થતાં રાગાદિનો કરતા આત્મા થતો નથી અને જ્ઞાતા જ રહે છે એવો એને અનુભવ થાય, સ્પષ્ટ અનુભવ થાય. હું જાણું છું આ બધા પૂતગળોને ભિન્ન ભિન્ન અવસ્થા, અને જ્ઞાન સ્વરૂપે રહીને જાણું છું, એના સ્વરૂપે થઈને નથી જાણતો, જ્ઞાન સ્વરૂપે રહીને જાણું છું. બસ કઈ જેવા જેવા એટલે એક અંશે સુખ ને પણ વેદે છે, એક અંશે દુઃખ ને વેદે છે. સુખ ને મુખ્યપણે વેદે છે અને દુઃખ ને ગૌણપણે વેદે છે, એવું બને છે, એવું પણ બને છે ખરું. એનો પણ દ્રષ્ટાંત છે કે એક માણસને એક કોર્સે પાપનો ઉદય અને એક કોર્સે પુણ્યનો ઉદય હોય, અને એટ અ ટાઈમ બને, બની શકે કે ન બની શકે, હે બની શકે કે ન બની શકે, અમુક પ્રકારના પુણ્યનો ઉદય, અમુક પ્રકારના પાપનો ઉદય, બને કે ન બને. એટલે એક ગુણના પરિણામની અંદર સુખ દુઃખના બે ભાગ પડી જાય, અંશે સુખ અને અંશે દુઃખ. જેમ કે એક માણસને બીમાર છે ત્યારે એને એમ કે ભાઈ ડૉક્ટર એમ કે તમારે કંઈ ખાવાનું નથી, પણ તમારા ઘરમાં ખાવાનું બધું છે, સારામાં સારી ચીજ તમે ખાઈ શકો છો, કાંઈ કાંઈ ખાઈ નહીં શકો, ખાવશો તો ઝેર થઈ જશે, માટે તમને ખાવાની બધી છે. એ જ માણસને બીજી બાજુથી બધા એવા સારા સમાચાર મળે, હં, કે ભાઈ તમારા 1,25,000 રૂપિયા ખોવાઈ ગયા હતા, એ ઝડી ગયા, હં, તમારો છોકરો ભાગી ગયો તો એ પાછો આવ્યો, હં, બધા સારા સમાચાર મળે, એ સમાચારથી રાજી થાય, અને આ સમાચારથી એકારે બે ઉદય હોય કે ન હોય, અમુક પ્રકારની પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય, અમુક પ્રકારની પાપ પ્રકૃતિનો ઉદય હોય, બે સાથે હોય, અને બેનો અનુભવ કરે કે ન કરે, એક સાથે ગણવી જોઈએ. હા હોય જ ને, આ બધું મનવાદના ખાટલો હોય ને, આ બધું સારા સમાચાર આવે, શું કરે, એવી જ રીતે એમ કે ડાક્ટર કે તમને કેન્સર મટી ગયું ભાઈ, હા, અને બીજી બાજુ થતા કે એ તમારું દુકાનમાં દેવાળું થયું, બે બધું એ ઘરે આવ્યા કે ન આવ્યા, હા આવે એવી રીતે. મારામાં જ્ઞાન થઈ રહ્યું છે અને હું જ્ઞાન વડે જાણી રહ્યો છું, એ સમ્યક એકાંત છે. એ સમ્યક એકાંત છે. સમ્યક એકાંત હંમેશા સમ્યક અને એકાંત સહિત જ હોય છે. એમાં તો શું છે, કાર્ય પદ્ધતિ ને પ્રોસેસ છે એ પ્રમાણે ચાલવું જોઈએ તો આગળ વધાય. જે કામની પદ્ધતિ છે એ પદ્ધતિથી કામ થાય તો જ આગળ વધાય. એ પદ્ધતિને ગ્રહણ કર્યા વિના માત્ર વિકલ્પ કર્યા કરે તો આગળ ન વધાય. ભેદ જ્ઞાન છે એ પ્રયોગ છે અને વિકલ્પ નથી. ભેદ જ્ઞાન છે ને એ પ્રયોગ છે પણ વિકલ્પ નથી. વિકલ્પ જીવ કર્યા કરે અને પ્રયોગ ન કરે તો મૂંઝાવાના વારો આવે. આટલા વખત થી હું આમ કરું છું, મને કેમ કઈ થતું નથી, આગળ કેમ વધતો નથી, એમ થવાનું. એની કાર્ય પદ્ધતિ છે. હા, વેદનામાં પહેલા આવવું પડે, પછી એને વૈરાગ્ય આવે, વૈરાગ્ય આવે પછી એને પૂર્ણતાનું લક્ષ બંધાય, લક્ષ બંધાય પછી ભાવના ઉત્પન્ન થાય, સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના ઉત્પન્ન થયા પછી અંતર અવલોકન ચાલે, અંતર અવલોકનમાં ફરક આવ્યા પછી ભેદ જ્ઞાન શરૂ થાય.